એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 19મી સદીના રશિયન સાહિત્યના એક ખૂબ મોટા ગજાના લેખક ઇવાન તુર્ગેનેવ, એમની બહુ જ પ્રભાવક નવલકથા ફાધર્સ એન્ડ સન્સ, એટલે કે પિતાઓ અને પુત્રો, વિશે ઊંડાણથી વાત કરીશું.
હા, તુર્ગેનેવ ટોલ્સ્ટોય અને દોસ્તોયેવ્સ્કીના સમયના જ, પણ એમની શૈલી થોડી જુદી.
બરાબર, વધુ પશ્ચિમી, કદાચ વધુ સૌમ્ય લાગે, પણ માનવ મનની વાત એટલી જ બારીકાઈથી કરે.
ચોક્કસ.
આ નવલકથા ફાધર્સ એન્ડ સન્સ 1862માં પ્રગટ થઈ. હવે એ સમયે રશિયા માટે ખબર છે જબરદસ્ત ઉથલપાથલનો હતો.
હા, પેલી ખેતદાસ પ્રથા નાબૂદ થઈ એના પછીનો તરતનો સમય 1861માં.
બરાબર, અને એના લીધે આખા સમાજમાં જાણે પરિવર્તનના મોટા પવનો ફૂંકાઈ રહ્યા હતા. આ નવલકથા એ જ સમયના વૈચારિક સંઘર્ષને પકડે છે.
એટલે પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ, પિતાઓ અને પુત્રો.
હા, 1840ના દાયકાના જે ઉદાર મતવાદી, થોડા રોમેન્ટિક વિચારોવાળા પિતાઓ હતા એ, અને એમની સામે 1860ના નવા ક્રાંતિકારી, બધું જ મન જાણે નકારવા તૈયાર પુત્રો.
અને આ પુત્રો માટે જ પેલો શબ્દ આવ્યો, નિહિલિસ્ટ.
હા, નિહિલિસ્ટ. તુર્ગેનેવે આ શબ્દ ખૂબ પ્રચલિત કર્યો. એ સમયે તો બહુ વિવાદ પણ થયેલો આ નવલકથા પર.
તો ચાલો આજે આ સંઘર્ષ, એની પાછળના વિચારો, અને સૌથી વધુ તો એમાં જીવતા પાત્રોની જે માનવીય કથા છે એમાં ઊંડા ઉતરીએ.
બિલકુલ. વાર્તા શરૂ થાય છે 1859ના ઉનાળામાં. રશિયાનો ગ્રામીણ વિસ્તાર છે મેરિનો નામની જાગીર. ત્યાં નિકોલાઈ પેટ્રોવિચ કિર્સનોવ છે, એક ભલા જમીનદાર.
હા,
થોડા ભોળા, સંગીત અને કવિતાના શોખીન. એ પોતાના દીકરા આર્કાડીની રાહ જોઈ રહ્યા છે. આર્કાડી યુનિવર્સિટીમાંથી પાછો આવી રહ્યો છે. એમના ચહેરા પર એકદમ વહાલ અને ઉત્સુકતા છે.
પણ આર્કાડી એકલો નથી આવતો, ખરું ને?
ના, એ જ તો મુદ્દો છે. એની સાથે આવે છે એનો મિત્ર અને કહો કે બૌદ્ધિક ગુરુ યેવગેની વેસિલ્યવિચ બઝારોવ.
બઝારોવ આખી વાર્તાનું કેન્દ્ર. એકદમ. બઝારોવ એક જુદો જ માણસ છે. ઊંચો, આત્મવિશ્વાસથી ભરપૂર, ધારદાર આંખો, મેડિકલ સ્ટુડન્ટ છે. એના હાવભાવમાં થોડી તીખાશ છે, એક બેપરવાહી છે.
એટલે કિર્સનો પરિવારની જે સૌમ્યતા છે એનાથી બિલકુલ અલગ.
હા, જાણે શાંત તળાવમાં કોઈએ પથ્થર ફેંક્યો હોય એવું લાગે એના આવવાથી.
અને આર્કાડી પોતે જ એની ઓળખાણ કરાવે છે બહુ જાણીતી રીતે. કહે છે કે બઝારોવ નિહિલિસ્ટ છે. હવે આ શબ્દ નિહિલિસ્ટ, એનો અર્થ શું?
એટલે એવી વ્યક્તિ જે કોઈ સત્તા સામે ઝૂકે નહીં, કોઈ સિદ્ધાંતને બસ એમ જ શ્રદ્ધાથી સ્વીકારી ન લે, પછી ભલે ગમે તેટલો પૂજનીય કેમ ન હોય.
એટલે પરંપરા, સત્તા, લાગણીઓ, બધા પર પ્રશ્નાર્થ, જે વિજ્ઞાનથી સાબિત ન થાય એ નકામું.
બરાબર. બઝારોવ માટે પ્રેમ, કળા, ધર્મ, આ બધું તો જાણે રોમાન્ટિક કચરો છે. એટલે જેવો એ મેરિનો પહોંચે છે ને, તરત જ કિર્સનો પરિવારમાં, ખાસ કરીને નિકોલાઈના ભાઈ છે પાવેલ કિર્સનોવ.
હા, પેલા જૂની પેઢીના એકદમ સુસંસ્કૃત કુલીન નથી લાગતી, પણ જાણે બે યુગ આમને સામને આવી ગયા હોય એવું લાગે. અને એ જ નવલકથાનો મુખ્ય પ્રશ્ન ઊભો કરે છે, નહીં?
કયો પ્રશ્ન?
કે શું માત્ર તર્ક, વિજ્ઞાન અને આ નકારના પાયા પર ઊભેલી ફિલોસોફી જીવનની જે બીજી મોટી વાસ્તવિકતાઓ છે, જેમ કે પ્રેમ, કુટુંબ, પરંપરા, સૌંદર્ય અને અંતે તો મૃત્યુ, શું એનો સામનો કરી શકે?
હા, આ બહુ મોટો સવાલ છે.
શું બઝારોવનો આ નિહિલિઝમ ટકી શકશે આ બધા સામે?
આ સવાલના જવાબમાં જ મને લાગે છે કે બઝારોવના પાત્રની કરુણતા રહેલી છે. એના વિશે થોડું વધુ કહો ને, બઝારોવ કેવો છે?
યેવગેની બઝારોવ એ ખરેખર આ નવલકથાનું હૃદય છે. બહુ જ જટિલ અને છેવટે તો કરુણનાયક. સામાન્ય પરિવારમાંથી આવેલો છે, પોતાની મહેનતથી બન્યો છે તેજસ્વી મેડિકલ વિદ્યાર્થી.
એનામાં આત્મવિશ્વાસ ગજબનો લાગે છે. હા, આત્મવિશ્વાસ અને થોડો અહંકાર પણ. એ માને છે કે રશિયાને કવિઓને નહીં પણ વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની જ જરૂર છે. શરૂઆતમાં તો એ અજય લાગે, એની દલીલો ભારે પડે.
પણ એની આ કઠોરતા નીચે કંઈક બીજું પણ છે.
ચોક્કસ. એની નીચે એક સંવેદનશીલ જુસ્સાદાર માણસ છે જે ધીમે ધીમે બહાર આવે છે.
અને એ બહાર ક્યારે આવે છે? કઈ ઘટનાઓ એના બખ્તરને તોડે છે?
મુખ્યત્વે બે પ્રસંગો છે. પહેલો, જ્યારે એ શ્રીમંત, સુંદર અને સ્વતંત્ર વિધવા છે, અન્ના સર્ગેયેવના, ઓડિન્સોવા.
અન્ના ઓડિન્સોવા.
હવે બઝારોવ, જે પ્રેમ જેવી વસ્તુને નબળાઈ ગણતો હતો, તે અન્નાની બુદ્ધિ અને એના વ્યક્તિત્વથી ઊંડો પ્રભાવિત થાય છે અને અનપેક્ષિત રીતે એના પ્રેમમાં પડે છે.
ઓહો, જે પ્રેમને રોમેન્ટિક કચરો કહેતો હતો એ પોતે જ પ્રેમમાં?
હા, એનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને એ પોતાની ફિલોસોફીની વિરુદ્ધ જઈને અન્ના સામે પોતાના પ્રેમનો એકરાર કરે છે. બહુ જ આવેશથી. આ દ્રશ્ય બહુ જ શક્તિશાળી છે. નિહિલિસ્ટ પોતાના જ સિદ્ધાંત સામે હારી રહ્યો છે.
પણ અન્નાનો પ્રતિભાવ શું હોય છે એ પણ મહત્વનું છે ને?
બહુ જ મહત્વનું. અન્ના બુદ્ધિશાળી છે, સ્વતંત્ર છે, પણ એ પોતાની શાંતિ અને સ્થિરતાને બહુ મહત્વ આપે છે. બઝારોવનો આ જે કાચો ઉત્કટ પ્રેમ છે એ એને ડરાવી દે છે.
એટલે સ્વીકારતી નથી?
ના, એ બહુ શાંતિથી પણ દૃઢતાથી બઝારોવને નકારી દે છે અને આ અસ્વીકાર એ બઝારો માટે બહુ જ મોટો ફટકો છે. એની ફિલસૂફીના મૂળ હચમચી જાય છે.
અને એ જ સમયે પેલો આર્કાડી, એનું શું?
હા, એ જ સમયે આર્કાડી, જે પહેલા બઝારો પાછળ ચાલતો હતો, એ અન્નાની નાની બહેન છે કાત્યા, એના સરળ સહજ સ્નેહમાં પોતાનો રસ્તો શોધવા માંડે છે.
એટલે બઝારોવનું બૌદ્ધિક બખ્તર પ્રેમ સામે ટકી શકતું નથી?
આ પહેલો પ્રસંગ. બીજો કયો પ્રસંગ એને હલાવી દે છે?
બીજો પ્રસંગ છે એના પોતાના માતા પિતા સાથેનો ભેટો. અન્નાના અસ્વીકાર પછી એ હતાશ થઈને પોતાના ગામડે જાય છે, વૃદ્ધ મા બાપ પાસે. અને અહીં આપણને બઝારોવનો એક સાવ જુદો ચહેરો જોવા મળે છે. પેલો ક્રાંતિકારી નિહિલિસ્ટ નહીં, પણ પોતાના મા બાપનો લાડકો એન્યુશા.
એના મા બાપ કેવા છે? એના પિતા નિવૃત્ત લશ્કરી સર્જન છે અને માતા એકદમ પરંપરાગત, ખૂબ ધાર્મિક અને વહાલસોયા છે. એમનો પોતાના દીકરા માટેનો જે નિષ્કપટ અપાર પ્રેમ છે એ બઝારોવને જાણે ગૂંગળાવે છે.
ગૂંગળાવે છે કેમ?
કારણ કે એ પ્રેમ એની પેલી તર્કવાળી ફિલસૂફીના ચોકઠામાં બંધબેસતો નથી. એમના આ ભાવુક સ્નેહથી એ એટલો અકળાઈ જાય છે કે ત્યાંથી જલ્દી ભાગી છૂટે છે.
એટલે એ પોતાની બૌદ્ધિક દુનિયા અને માનવીય સંબંધોની જે ઉષ્મા છે એની વચ્ચે જાણે ફસાઈ ગયો છે. સમાધાન નથી કરી શકતો.
બરાબર, એ સમન્વય સાધી શકતો નથી.
આ બહુ મહત્વનો મુદ્દો છે. એક તરફ કઠોર સિદ્ધાંતો અને બીજી તરફ લાગણીઓનો પ્રવાહ. આર્કાડીનું શું થાય છે પછી? તે બઝારોના રસ્તેથી કેવી રીતે પાછો વળે છે?
આર્કાડીની યાત્રા તો સ્વશોધની છે. એ ધીમે ધીમે સમજે છે કે પોતે બઝારો જેવો કઠોર ક્રાંતિકારી નથી. એનામાં નકારવા કરતાં સ્વીકારવાની અને પ્રેમ કરવાની વૃત્તિ વધુ છે.
એટલે કાત્યા સાથે જોડાય છે?
હા, તે કાત્યા સાથેના પ્રેમમાં સ્થિરતા અને સુખ શોધે છે. નિહિલિઝમ છોડી દે છે. પોતાના પિતા અને કાકાની જેમ જ જમીનદારી સંભાળે છે. પરંપરાગત પણ સંતોષી જીવન જીવે છે. જાણે પિતાઓ અને પુત્રો વચ્ચેના સંઘર્ષનો એક સમાધાનકારી ઉકેલ હોય એમ.
પરંપરાને સાચવીને સુધારો કરવો એમ.
હા, કંઈ કેવું.
અને પિતા પેઢીના પાત્રોનું શું? નિકોલાઈ અને પાવેલ, એમની શું ગતિ થાય છે?
નિકોલાઈ, જે શરૂઆતમાં થોડો દબાયેલો લાગતો હતો, એ ધીમે ધીમે હિંમત બતાવે છે. એ પોતાના સામાજિક ડરને બાજુ પર મૂકીને પોતાની ખેડૂત પ્રેમિકા ફેનિચકા, જેની સાથે એને એક દીકરો પણ છે, એની સાથે લગ્ન કરે છે.
પોતાના સુખને સ્વીકારે છે?
હા. જ્યારે એનો ભાઈ પાવેલ, જે જૂના કુલીન યુગનો મૂર્તિમંત સ્વરૂપ છે, તે વધુને વધુ અપ્રસ્તુત થતો જાય છે, બિનજરૂરી. એનું બઝારોવ સાથેનું ડ્યુઅલ આ વાતને સ્પષ્ટ કરે છે.
હા, એ ડ્યુઅલવાળો પ્રસંગ થોડો વિચિત્ર પણ ઘણું કહી જાય એવો છે, ખરું ને?
હા.
પાવેલ બઝારોવને ફેનિચકાને ચુંબન કરતા જોઈ જાય છે અને પોતાના કુલીન સિદ્ધાંતોના અપમાન બદલ ડ્યુઅલ માટે લલકારે છે. આ આખી ઘટના શું દર્શાવે છે?
એ ડ્યુઅલ ખરેખર તો જૂના જમાનાના સન્માનના ખ્યાલો અને નવી વાસ્તવિકતા વચ્ચેના ટકરાવનું એક હાસ્યાસ્પદ છતાં કરુણ પ્રતીક છે.
હાસ્યાસ્પદ કેમ?
કારણ કે બઝારો, જે આવી બાબતોને મૂર્ખામી ગણે છે, તે પણ ડ્યુઅલ લડે છે અને પાવેલને પગમાં સામાન્ય ઈજા પહોંચાડે છે, પછી પોતે જ ડોક્ટર તરીકે એની સારવાર પણ કરે છે.
ઓહો, એટલે આખી ઘટના જાણે બંને પક્ષોના દ્રષ્ટિકોણની નિરર્થકતા બતાવે છે.
બરાબર. પાવેલ માટે તો આ જાણે અંતની શરૂઆત છે. એ સમજી જાય છે કે એનો યુગ પૂરો થઈ ગયો અને અંતે વિદેશ ચાલ્યો જાય છે એકલાવાયું જીવન જીવવા.
તો એક તરફ આર્કાડી અને નિકોલાઈ જીવનના પ્રવાહ સાથે જોડાય છે, પ્રેમ અને કુટુંબમાં સુખ શોધે છે, પાવેલ ભૂતકાળ બની જાય છે. હવે બઝારોવનું શું થાય છે? એની કથાનો અંત કેવી રીતે આવે છે?
બઝારોવ મેરીનો છોડીને ફરી પોતાના ગામ પાછો ફરે છે, પણ હવે એનામાં પેલો જોશ નથી, કોઈ દિશા નથી. તે હતાશ છે, ઉદ્દેશ્યહીન છે.
હા,
અને ત્યાં સ્થાનિક ડોક્ટર તરીકે કામ કરતી વખતે ટાઇફસના એક મૃત દર્દીનું શબ પરીક્ષણ કરતા આકસ્મિક રીતે એની પોતાની આંગળી પર ચેપ લાગે છે.
ઓહ,
આ સૌથી મોટી વક્રતા. પ્રકૃતિ અને ભૌતિક જગત પર વિજય મેળવવા માંગતો વિજ્ઞાની એક સૂક્ષ્મ જીવાણુનો ભોગ બને છે. એનું મૃત્યુ ધીમો અને પીડાદાયક છે.
એના અંતિમ દિવસો કેવા હોય છે? શું એ પોતાના નિહિલિઝમને વળગી રહે છે છેવટ સુધી?
ના, અંત સમયે એનો જે નિહિલિસ્ટ ગર્વ હતો એ ઓગળી જાય છે. તે પોતાના પિતાને, ભગવાનને પ્રાર્થના કરવા કહે છે. હા, અને તે અન્નાને છેલ્લી વાર મળવા બોલાવે છે, પ્રેમ માટે નહીં પણ કદાચ એક અંતિમ માનવીય સ્પર્શ માટે. અન્ના આવે છે, સહાનુભૂતિ બતાવે છે, પણ પ્રેમ નહીં.
અને પછી
એના છેલ્લા શબ્દોમાં પણ રશિયાને પોતાની જરૂરિયાત વિશેની એક ખાલી બડાઈ જેવું કંઈક છે, અને પછી એનું મૃત્યુ થાય છે.
આખી નવલકથામાં તુર્ગેનેવે ઘણા બધા મુદ્દાઓ વણી લીધા છે. પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ તો છે જ, પણ સાથે સાથે નિહિલિઝમની જે મર્યાદાઓ છે એ પણ બહુ સ્પષ્ટ રીતે બતાવી છે.
હા, જાણે કહેવા માનતા હોય કે કોઈપણ વિચારધારા ભલે ગમે તેટલી તાર્કિક લાગે, જો એ પ્રેમ, કરુણા, કુટુંબ જેવી મૂળભૂત માનવીય જરૂરિયાતોને અવગણે તો એ અધૂરી છે
અને કદાચ વિનાશક પણ સાબિત થઈ શકે.
ચોક્કસ. અને પ્રેમ અહીં એક કેન્દ્રીય બળ તરીકે ઉભરે છે. પાવેલ માટે એ જીવનભરનો શોક બની જાય છે. આર્કાડી અને નિકોલાઈ માટે એ સુખ અને સ્થિરતા લાવે છે, અને બઝારોવ માટે એની ફિલસૂફીની અંતિમ કસોટી.
બરાબર. આ સિવાય જૂના કુલીન વર્ગનું પતન, રશિયાના ભવિષ્યની દિશા અંગેનો પ્રશ્ન, ક્રાંતિ કે ધીમો વિકાસ.
હા, અને આ બધા માનવીય સંઘર્ષોની વચ્ચે પેલી પ્રકૃતિની ભૂમિકા, શાશ્વત, થોડી ઉદાસીન.
એ પણ તુર્ગેને બહુ સૂક્ષ્મતાથી રજૂ કરે છે. એમની કહેવાની રીત પણ ખાસ છે. ત્રીજા પુરુષમાં વાત કરે, જાણે દૂર બેસીને બધું જોતા હોય.
સર્વજ્ઞ કથક.
હા,
એ પાત્રોના મનમાં શું ચાલે છે એ પણ જાણે.
હા, પણ કોઈનો પક્ષ લેતા નથી. દરેક પાત્ર માટે સહાનુભૂતિ લાગે. અને પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સુંદર છે. પેલું દેડકા ચીરવું, ડ્યુએલ,
અને ખાસ કરીને અંતમાં બઝારોવની કબર પર ઉગતા ફૂલો, એ અંતિમ દૃશ્ય અને વર્ણન તો ખરેખર હૃદયસ્પર્શી છે.
શું કહે છે એ છેલ્લી પંક્તિઓ?
એમ કહે છે કે શું એમના માતા પિતાના પ્રેમ, પવિત્ર સમર્પિત પ્રેમ, સર્વશક્તિમાન નથી? પછી કહે છે, ના, પણ કબર પર ઉગેલા ફૂલો એમની નિર્દોષ આંખોથી શાંતિપૂર્વક આપણને જુએ છે. એ આપણને ખાલી શાશ્વત શાંતિ, ઉદાસીન પ્રકૃતિની શાંતિ વિશે જ નથી કહેતા, એ આપણને શાશ્વત સમાધાન અને અનંત જીવન વિશે પણ કહે છે.
વાહ, આ પંક્તિઓ જાણે બઝારોના એ નકારવાદનો એક શાંત પણ બહુ દૃઢ જવાબ છે. બધી બૌદ્ધિક ઉથલપાથલ પછી અંતે પ્રેમ, શ્રદ્ધા અને પ્રકૃતિનું સાતત્ય જ ટકી રહે છે. આખી નવલકથા વાંચ્યા પછી કે પછી આ ચર્ચા પછી કેવી લાગણી થાય છે?
એક ઊંડી ઉદાસી અને કરુણાની લાગણી. કોઈ સ્પષ્ટ હીરો કે વિલન નથી. આપણને બઝારોવની બુદ્ધિ અને હિંમત માટે માન થાય, તો એના અહંકાર અને એની એકલતા માટે દયા પણ આવે.
એની ટ્રેજેડી એક મહાન શક્તિના વ્યય જેવી લાગે.
હા, બિલકુલ. આપણને પાવેલની લાચારી સમજાય છે, નિકોલાઈ અને આર્કાડીના સુખમાં હાશકારો અનુભવાય છે, અને પેલું અંતિમ દૃશ્ય, બઝારોવના વૃદ્ધ મા બાપ નિયમિત એની કબર પર આવે છે અને ચૂપચાપ આંસુ સારે છે, એ ક્યારેય ભૂલાતું નથી.
એ દૃશ્ય જાણે સિદ્ધાંતો પર માનવીય સ્નેહના વિજયનું પ્રતીક બની જાય છે.
બરાબર.
એટલે મને લાગે છે કે ફાધર્સ એન્ડ સન્સ આપણને યાદ અપાવે છે કે જીવન અને માણસો કોઈ એક વિચારધારાના ચોકઠામાં પૂરી શકાતા નથી. સિદ્ધાંતો જરૂરી છે, પણ માનવીય લાગણીઓ, સંબંધો અને જીવનની જે અણધારી વાસ્તવિકતાઓ છે એનો સ્વીકાર કર્યા વિના એ અધૂરા છે.
અને એ પણ કે પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ કદાચ હંમેશા રહેશે, પણ પરસ્પર સમજણ અને સ્નેહનો સેતુ રચવાની સંભાવના પણ હંમેશા રહે છે, જે ભૂતકાળના અનુભવ અને ભવિષ્યની આશાને જોડી શકે.
આ નવલકથા લખાઈ એને 150 વર્ષથી વધુ સમય થઈ ગયો, પણ આ પેઢીઓ વચ્ચેનો વૈચારિક તણાવ, જૂના અને નવા મૂલ્યોની ટક્કર, શું એ આજે પણ આપણી આસપાસ એટલી જ જીવંત નથી લાગતી? શું આજે પણ આપણે આપણા સમાજમાં બઝારોવ અને પાવેલ જેવા વિચારો કે પાત્રોને નથી જોતા? આ એક વિચારલા જેવો પ્રશ્ન છે, ખરું ને? આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.